તારીખ 10/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 305 અને 306 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 239
કે સાધક દશા સાધક આત્માઓને પોતાનું પ્રગટ પરિણમન છે એટલે વિશ્વાસ છે કે નાયક સ્વરૂપ પોતાનું છે એના આશ્રય સમયે દર્શન થાય. પણ જે મુમુક્ષુઓ છે, જેઓ એટલે મુમુક્ષુઓ છે, સાધક દશાએ પહોંચ્યા નથી એટલે પોતાના સ્વરૂપનો આશ્રય કર્યો નથી, તેને આશ્રય કરવાનો છે, એના માટે શું કરવું? એટલે મુમુક્ષુએ શું કરવું? જ્ઞાન દશા પ્રાપ્ત કરવા માટે મુમુક્ષુએ શું કરવું જોઈએ? પ્રશ્ન સિદ્ધ એટલો છે. જેવું સાધક દશામાં નથી પહોંચ્યા, તેમણે સાધક દશાનો માં પહોંચવાનો અભ્યાસ કરવો, પ્રેક્ટિસ કરવી, પ્રયોગ કરવો. સાધક દશા એટલે અનુભવ દશા. અનુભવ દશામાં પહોંચવા માટે શું કરવું જોઈએ? કે અનુભવનો પ્રયોગ, અનુભવનો પ્રયાસ, અનુભવનો પુરુષાર્થ કરવો જોઈએ. શાસ્ત્ર વાંચતા વાંચતા અનુભવ થાય એવું કોઈ દિવસ ન બને. વિચાર કરતા કરતા અનુભવ થાય એવું પણ ન બને. સાંભળતા સાંભળતા અનુભવ થાય એવું પણ કઈ ન બને. સત્સંગ કરતા કરતા અનુભવ થાય એવું પણ ન બને. પછી બીજા સાધન ભક્તિનો તો કરવાનો પ્રશ્ન વિચારવાનો રહેતો નથી. તો કે પિન પોઈન્ટ વાત શું છે? તો પછી બહારમાં તો જેને અનુભવ થાય ને આવું બધું દેખાય છે. એ શાસ્ત્ર વાંચતા હોય છે, એ પ્રસંગ કરતા હોય છે, એ તત્વનો વિચાર કરતા હોય છે અને અનુભવ થાય છે. તો આમાં પિન પોઈન્ટ વાત શું છે? તો કે અનુભવનો પુરુષાર્થ કરતા હોય છે તેને અનુભવ થાય છે. પિન પોઈન્ટ વાત એટલી છે કે અનુભવનો પુરુષાર્થ કરતા હોય, અનુભવની સરાણે ચીડ્યા હોય, અનુભવના પ્રયોગે ચીડ્યા હોય, અનુભવની કાર્ય પદ્ધતિએ ચીડ્યા હોય એને અનુભવ થાય છે. બરાબર. એટલે એ વાત સિદ્ધ થઈ કે અનુભવ માટે અનુભવ કાર્ય પદ્ધતિ આવશ્યક છે. એ સિવાયની બીજી કોઈ કાર્ય પદ્ધતિથી અનુભવ થતો નથી. આત્માનો આશ્રય લેવાય તો જ સમ્યક દર્શન થાય એમ જાણે અને આશ્રય કરે તો સાનુભૂતિ થાય. જાણ્યું તો એમ કે સ્વરૂપનો આશ્રય લેવો જોઈએ, પણ આશ્રય લઈએ તો સમ્યક દર્શન થાય, આશ્રય ન લઈએ તો સમ્યક દર્શન ન થાય. ત્યારે પ્રશ્ન એ કર્યો જીવ કે આશ્રય કેવી રીતે લેવાય? બધું આશ્રય દેહનો આશ્રય, રાગનો આશ્રય, બીજા સુખના સાધનોનો આશ્રય, એ બધો આશ્રય તો લઈને બેઠો છો ને આશ્રય કરે છો. આશ્રય લેતા નથી આવડતો એવું તો કાંઈ નથી. મારા પણ કરી કરીને આશ્રય લે છે, આધાર બુદ્ધિ લે છે. હું તો કોના આધારે જીવું છું? તો મારી પાસે સંપત્તિ છે એના આધારે જીવું છું. ખાવા પીવા રહેવાના સાધનો છે એના આધારે જીવું છું. મારા કુટુંબ, મારું કુટુંબ છે એના આધારે જીવું છું. કેમ કે હું હજુ મંદો થાવ એ બધા મને કામમાં આવે. આવો જે કોન્સેપ્ટ છે એ આશ્રયને સૂચવે છે. ભલે મિસકોન્સેપ્ટ છે પણ એ જીવ આશ્રય લે છે એ પોતે અવલોકન કરે તો સમજાય કે પોતે ઉલટો આશ્રય લે છે. એટલે પોતાના નિજાવલોકનથી, પોતાના ભાવોના અવલોકનથી પોતાને ઉલટો આશ્રય શું છે, ભલે ઉલટો છે પણ આશ્રય શું છે એ સમજાય છે, અને એના ઉપરથી એ શું તો આશ્રય લઈ શકે ક્યારે, કે જ્યારે સ્વરૂપને સ્વપણે ઓળખે ત્યારે. એટલે જાણવામાં ઓળખવાનો વિષય કાલે આપણે ચર્ચા કરી હતી, અને ઓળખવું એ જ સ્વાનુભૂતિનું કારણ છે. વસ્તુ સ્વરૂપ જ્ઞાનમાં આવે તો નક્કી કરીને તે જાતનો પ્રયત્ન કરે, એટલે સીધું જ્ઞાનમાં આવે ઓળખવાના કાળમાં, ભાવભાષણના કાળમાં, તો તે જાતનો એટલે સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ કરે. તે જાતનો એટલે શું? સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ સહજ ઉત્પન્ન થાય. આત્માના આશ્રયથી સમ્યક દર્શન થાય છે, બીજી કોઈ રીતે સમ્યક દર્શન થતું નથી, એમાં બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી. માટે આત્માનો આશ્રય કેમ લેવાય તે માટે પ્રયત્ન કરવો પડે, તે જાતનો વૈરાગ્ય લાવે, મહિમા લાવે, તત્વનો વિચાર કરે, તેની જિજ્ઞાસા કરે. ભૂમિકાવાળાને માટે આ છે. અહીં સુધી આપણે આવ્યા હતા. શું કહે છે કે આત્માના આશ્રયથી સમ્યક દર્શન થાય છે, બીજી કોઈ રીતે સમ્યક દર્શન થતું નથી. આ સમ્યક દર્શન થવા સંબંધીનો સિદ્ધાંત છે, અફર સિદ્ધાંત છે, એકમાત્ર સિદ્ધાંત છે. સમયસારની 11મી ગાથાનું આ સૂત્ર છે. ભૂયથમ અસિદો ખલુ સમાધિકથી હવેઈ જીવો. જીવ છે એ ભૂતાર્થનો એટલે પોતાના સ્વરૂપનો અસિદો એટલે આશ્રય કરે, ત્યારે જ એને સમ્યક દર્શન થાય. આ સૂત્ર કુંકુંડ આચાર્ય 11મી ગાથામાં બીજા ચરણમાં લખ્યું છે. અને બીજી રીતે ન થાય એનું પહેલું ચરણ પહેલાં લઈ લીધું છે કે વ્યવહારો અભૂયથો ભૂયથો દેશીદો શુદ્ધનયો. વ્યવહાર છે તે અભૂતાર્થ છે, એટલે બીજી કોઈ રીતે, બીજા કોઈ વ્યવહારથી, બીજા કોઈ પગલાથી, બીજા કોઈ પ્રકારથી સમ્યક દર્શન ન થાય. એક ભૂતાર્થ તત્વ તો શુદ્ધનયનો વિષય છે, એટલું જ છે. ભૂયથો દેશીદો શુદ્ધનયો, દેશીદો એટલે ઉપદેશ કર્યો છે, ભૂતાર્થનો ઉપદેશ કર્યો છે, અને એ શુદ્ધનયનો વિષય છે. ભૂતાર્થ તત્વ છે એ શુદ્ધનયનો વિષય છે, એનો આશ્રય કરે. જ્ઞાનમાં શુદ્ધનયનો વિષય આવે ઓળખાણના કાળમાં, અને એનો આશ્રય કરે એટલે એ સમ્યક દર્શન એને થાય. આ સમયસારની 11મી ગાથા છે, અને ગુરુદેવની એ ગાથા ઉપર ખૂબ જ વજન હતું. એ જમાનામાં એ ગાથા ઉપર એવા સરસ પ્રવચનો ચાલેલા, અને એ પ્રવચનોની નાની પુસ્તિકા, એક ગાથાના પ્રવચનની નાની પુસ્તિકા પ્રસિદ્ધ થયેલી, અને એ પુસ્તિકાનું નામ સંજીવની રાખેલું. હાથમાં આવેલી એક વખત, મારો પ્રવેશ તો પાછળથી, એ બધું થઈ ગયા પછી, પણ એ પુસ્તિકા હાથમાં આવેલી નાની સંજીવની. સંજીવની ઉપર નામ લખેલું, ને નીચે લખું પૂજ્ય ગુરુદેવ શ્રીનું સમયસરની 11મી ગાથા ઉપરનું પ્રવચન, એક જ ગાથા ઉપરનું પ્રવચન. એ પણ કહેતા હતા જૈન દર્શનનો આ પ્રાણ છે, એ પણ કહેતા હતા, એ બરાબર છે. એ વાત અહીંયા બેનશ્રી કરે છે ચર્ચામાં, કે આત્માના આશ્રયથી, આત્મા કહ્યું કે ભૂતાર્થ તત્વ કહ્યું કે શુદ્ધનયનો વિષય કહ્યું, સમ્યક દર્શન થાય છે, બીજી કોઈ રીતે સમ્યક દર્શન થતું નથી. માટે આત્માનો આશ્રય કેમ લેવાય તે માટે પ્રયત્ન કરે, આશ્રયનો પ્રયત્ન કરે, સમજ્યા પછી અને ઓળખાણ થયા પછી. એ પહેલાં ઓળખવાનો પ્રયત્ન કરે, ઓળખ્યા પછી આશ્રયનો પ્રયત્ન કરે, અને ઓળખ્યા પછી આશ્રયનો પ્રયત્ન સહજ ચાલે છે, કેમ કે સ્વપણે ઓળખાણ થયું છે. માટે તે જાતનો વૈરાગ્ય લાવે. શું કહે છે? અહીંથી આપણે શરૂ કરવાનું છે. તે જાતનો વૈરાગ્ય લાવે એટલે તે ભૂમિકાનો એને વૈરાગ્ય ઉત્પન્ન સહજ થાય. એ ભૂમિકાનો એ કહેશો કે જ્યારે સ્વરૂપના આશ્રયના પ્રયત્નમાં કોઈ જીવ એક લયથી લાગેલો હોય ત્યારે ક્યાંય એનું ચિત્ત ચોંટે નહીં, ઉદયના કાર્યો સાવ ઉપર છલ્લા ઉપયોગથી થઈ જાય અને ક્યાંય ચિત્ત ચોંટે જ નહીં, ઉપયોગ ક્યાંય લાગે નહીં, ઉપયોગ ક્યાંય વળગે નહીં, એવી એક વિશિષ્ટ ઉદાસીનતા એ વખતે ઉત્પન્ન થાય છે. મહિમા લાવે, ઉપદેશક ભાષામાં લાવે લાવે કે છે, એટલો સ્વરૂપની ઓળખાણ થયા પછી મહિમા આવે, ફાટમ ફાટ મહિમા આવે, સમય નહીં પર્યાયમાં એવો મહિમા આવે. એવા જગતની અંદર પણ એવા પ્રસંગ બને છે કે કોઈ માણસ આ જન્મ બહુ દરિદ્રી હોય, બહુ જ દરિદ્રી હોય, અતિશય દરિદ્રી હોય, એઠું ખાવું પડતું હોય, ભીખ માગે મળે નહીં એવું નિપુણ્ય હોય ને, ભીખ માગે તો મળે નહીં એને, ભીખનું એને એકદમ કરોડોની લોટરી લાગે, કેટલા કરોડોની લોટરી લાગે, એ માણસ સીધો જ પાગલ થાય. શું થાય? એ ચસકી જાય, સાવ પાગલ થઈ જાય. કેમ? કે એને પચાવી નથી શકતો, એને જે મળ્યું એને પચાવી નથી શકતો, તો પાગલ થઈ જાય છે. લૌકિકમાં આવા પ્રસંગો બનેલા હોય છે. એમ સ્વરૂપ ઓળખાય ત્યારે સ્વરૂપનો મહિમા ફાટમ ફાટ આવે. ઘણા કહે છે ને ભાઈ, અમને સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો છે, પણ એ જે સ્વરૂપનો મહિમા ન દેખાય ત્યારે એમ લાગે કે નિશ્ચય બૌદ્ધિક સ્તર ઉપર થઈ ગયો છે, ખરેખર નિશ્ચય નથી થયો. નિશ્ચય થયો હોય એનો મહિમા સમાય નહીં, એની રુચિ અનન્ય રુચિ પતંગિયાની જેવી હોય, એ ઝપટ ઝપટ મારે દીવાવું, અને સ્વરૂપ સન્મુક્તાનો પુરુષાર્થ ઉપડ્યો હોય અને એક લયે ચાલે, એ લય વધતા વધતા એની ધૂનમાં આવે, ધૂનમાં ચડી જાય, પછી સમય દર્શન આવે. હા, એ પુરુષાર્થને ત્યાં ચૈતન્ય વીર્યની ઓળખાણથી ઉત્પન્ન થયેલી, લક્ષ્યપૂર્વક ઉત્પન્ન થયેલી ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા, એ સ્વરૂપ સન્મુક્તાનો પુરુષાર્થ છે. એ ગુરુદેવે પ્રમાગમ સારમાં એ વિશે લીધો છે. એને એમ કહ્યું કે મહિમા લાવે તત્વનો, એટલે પોતાના સ્વરૂપનો જ એને વિચાર ચાલે, ચાલે બીજો વિચાર ચાલે નહીં, ટકે નહીં, તેની જિજ્ઞાસા, એટલે અહીંયા ભાવના કરે, ખૂબ ભાવના આવે સ્વરૂપની, એવી ભાવના આવે, એવી ભાવના આવે, રુચિ અત્યંત રુચિ છે ને, એટલે એવી ભાવ, એવી ભાવે. આ ભૂમિકાવાળાને માટે આ છે, એટલે જે મુમુક્ષુ છે એને આશ્રય લેવા માટેના આ પરિણામો છે, આ પ્રકારના પરિણામો એને આવે છે. જેને પ્રગટ થયું તેને કેવી રીતે પ્રગટ્યું, તેને કેવી રીતે સ્વાનુભૂતિ થઈ તેને જાણીને, એટલે શું થયું કે જે અનુભવી જીવ છે એ અનુભવી જીવને કેવી રીતે પ્રગટ્યું, એમ કે તમારો અનુભવ કયો, જો કે અનુભવી જીવ તો અનુભવની જ વાત કરે છે, એમ ન બોલે વાતે વાતે મને આમ અનુભવ થયો તો, મને આવું થયું તો, મને આવું થયું તો, એમ ન કહે, પણ એ જે કહે છે એ પોતાના અનુભવની વાત કરે છે. જેને પ્રગટ થયું તેને કેવી રીતે પ્રગટ્યું, તેને કેવી સ્વાનુભૂતિ થઈ તે જાણીને, એ જાણે, એ વાત ચર્ચા દરમિયાન એને સમાજ જાણે, ત્યારે પણ એને એનો ઘણો મહિમા આવે અને ઘણો રસ આવે, અને તે માર્ગે જવાનો પોતે પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે, અને એ રસ્તે એ બાજુ એ પ્રકારનો એવો પુરુષાર્થ કરે પોતે. જિજ્ઞાસુ માટે આ છે, જિજ્ઞાસુ કયો, મુમુક્ષુ કયો, એના માટે આ છે કે તે વિભાવથી છૂટો પડે. આમ ભેદ જ્ઞાનનો પ્રયોગ, વિજ્ઞાનનો સતત પ્રયોગ ચાલે, ત્યારે વિભાવથી છૂટો પડે, વૈરાગ્ય લાવે એટલે ઉદાસીનતા સહજ આવે, કેમ કે પછી બીજું તો ક્યાંય સુવાતું જ નથી, અને બીજું બધું નિસાર અને નકામું ક્યાંય ઉપયોગ ન લાગે એવું બધું લાગે છે. આખા જગતની ઉપેક્ષા એમાં સમાય છે આ વૈરાગ્યમાં, આખા જગત પ્રત્યેની ઉપેક્ષા છે. જગત તો જગતની રીતે ચાલવાનું છે, મારો રસ્તો બીજો છે. જગત જગતની રીતે ચાલવાનું છે, મારો રસ્તો સાવ બીજો છે. હું મારું કામ કરી લઉં, હું મારા કામે લાગેલો રહું, મારે કાંઈ કોઈની સાથે કાંઈ પ્રયોજન નથી, કોઈની સાથે મારે કાંઈ પ્રયોજન નથી, એટલે બધી અપેક્ષાઓ વૃત્તિ અપેક્ષા વૃત્તિઓ ખલાસ થઈ ગઈ છે. કોઈની સાથે મારે કાંઈ જોયું, હું મારા કામથી કામ છે, મારે બીજું કાંઈક મારે કામ નથી. ભૌતિક વિજ્ઞાનના વિજ્ઞાનીઓ પણ ઇતિહાસમાં એવા થયા છે કે એની અંડરગ્રાઉન્ડ લેબોરેટરી હોય, એમાંથી જિંદગીભર બહાર નીકળે નહીં, એના દાઢા ચડી ગયા હોય, એને સેવન કરવાનો વિકલ્પ ન આવે, મોટે આવી દાઢી થઈ ગઈ હોય, હજામતમાં વાળ અહીં સુધીના બધા થઈ ગયા હોય, બધા ફોટા આવે છે આઇન્સ્ટાઈનના બધા. એનું રિસર્ચ માઇન્ડ એવું હોય છે કે ખોજની પાછળ એવો લાગેલો હોય છે કે ખોજ સિવાય એને બીજું કાંઈ નહીં, એના માટે ટિફિન આવી પડ્યું રહીએ, ખાવું હોય ત્યારે ખાય, ન ખાવું હોય તો ન ખાય, વહેલું ખાય, મોડું ખાય, ઊંઘે ન ઊંઘે, કાંઈ રાત દિવસ કાંઈ જોવે નહીં, ગમે ત્યારે એને વિકલ્પ ઉઠાને કામે લાગે, પાછો રિસર્ચ પાછળ લાગે, અને આખી જિંદગી એમાં વહી જાય ને, જોઈને જોઈ અહીંયાથી બહાર જ ન નીકળતો હોય, એવી રીતે એવા વિજ્ઞાનીઓએ ભૌતિક શોધો કરેલી છે. એમ એ તો એક સામાન્ય વાત છે, લોકોને અમુક પ્રકારની સગવડ ઊભી થાય, એની શોધખોળ થાય તો શું છે, એમાં એને એના હાથમાં તો કાંઈ આવવાનું નથી, પણ એ જાતની પ્રકૃતિ હોય ને, એ પ્રકૃતિને પોષણ આપીને લોકો પણ એને એ જાતની સગવડ આપે કે ભાઈ તમારે તમારા કુટુંબ કે તમારું કાંઈ સંભાળવાનું રહેતું નથી, બધું અમે સંભાળવું, તમે તમારું કામ કરો, એની બધી વ્યવસ્થા બીજા રાખે. આ તો જગતનું સર્વોત્કૃષ્ટ કામ છે, એની પાછળ એવો લાગી જાય એકવાર જગતને ભૂલી જાય, જગતનું વિસ્મરણ થાય. કૃપાલદેવ એક પત્રનું મથાળું વાંચ્યું છે, સ્વરૂપનું સ્મરણ થાય એવું કે જગતનું વિસ્મરણ થાય, એમાં એનું નામ વૈરાગ્ય, એનું નામ એ પ્રકારનો તત્વનો વિચાર, તત્વનો નિર્ણય કરે. નિર્ણય કયો, નિશ્ચય કયો, ઓળખાણ કયો, એમાં દ્રવગુણ પર્યાયના વિચાર આવે અને આત્માનું આલંબન લે, સરવાળે આત્માનું આલંબન અંતર આલંબનમાં આવે ત્યારે મોક્ષ માર્ગ પ્રગટ થાય. આલંબનમાં દ્રવ છે, આલંબનમાં દ્રવ છે એટલે દ્રવગુણ પર્યાયના ભેદવાળા વિચારો નથી, ભેદ વિકલ્પ નથી, અભેદ આલંબન છે, અને એનો વિષય પણ પોતાનું સ્વરૂપ છે એ અભેદ ભાવે અનુભવાય છે. એને આલંબનમાં દ્રવ છે એમ કહે છે. આલંબનમાં દ્રવ છે એનો અર્થ એ છે કે આલંબનમાં પર્યાય નથી, આલંબનમાં ગુણભેદ નથી, પછી બીજા પરનો પરદ્રવ્યનો પરભાવનો તો અહીંયા કોઈ અવકાશ નથી, પણ પોતાના જે દ્રવગુણ પર્યાયના વિચારો ચાલતા હતા એમાંથી પણ એકમાત્ર દ્રવ્ય સ્વભાવ એટલો જ આલંબનનો વિષય છે, બાકી ગુણ ભેદો અને પર્યાય આલંબનમાં રહેતા નથી. પર્યાય પ્રગટ અનુભવ ગોચર છે તો પણ એના ઉપરનું દુર્લક્ષ છે, એનું લક્ષ નથી હોતું. અને તેની સાથે પર્યાયની પરિણતિ પ્રગટ થાય છે. આલંબનમાં દ્રવ છે, આલંબન લેનારી પર્યાય છે, એ પર્યાય ત્યાં આલંબન લઈને પ્રગટ થાય છે, અને એ પ્રગટ થાય છે તેમાં પર્યાયનું વેદન થાય છે અને દ્રવ્યનો આશ્રય હોય છે. એક સાથે સાયમલ્ટેનિયસલી પર્યાયનું વેદન અને દ્રવ્યનો આશ્રય, પર્યાયનો આશ્રય નહીં અને દ્રવ્યનું વેદન નહીં, એમ સામે સામે લઈ લેવું. જોકે દ્રવ્યમાં હું પણ હોવાથી દ્રવ્યનો અનુભવ થયો, દ્રવ્યનું વેદન થયું, એવી શાસ્ત્ર ભાષા આવે ખરી, એવી જ્ઞાનીની ભાષા આવે ખરી, પણ એ અભેદ ભાવ સૂચવવા માટે છે. વાસ્તવિકતાએ દ્રવ્યાનુયોગના દૃષ્ટિકોણથી લઈએ તો પર્યાયનું વેદન છે અને દ્રવ્યનો આશ્રય છે, પણ દ્રવ્ય પર્યાયનો ભેદ ત્યાં નથી, અને સ્વપણું પર્યાય દ્રવ્યમાં સ્થપાયું હોવાથી માત્ર દ્રવ્યનો અનુભવ છે એમ પણ કહેવામાં આવે છે. તો પણ વેદન પર્યાયનું થાય છે, કોઈને દ્રવ્યનું વેદન થતું નથી, કેમ કે દ્રવ્ય છે એ સામર્થ્યરૂપ શક્તિરૂપ પાવર રૂપે છે. પાવર પાવર છે અને પાવરનો ઉપયોગ તે ઉપયોગ છે એમ છે. એમ પર્યાયનું વેદન થાય છે અને દ્રવ્યનો આશ્રય છે એમ પોતે વિચાર કરીને નક્કી કરીને પછી તે રૂપે પુરુષાર્થ કરે, એટલે એવું સમજીને એ પ્રકારનો પુરુષાર્થ કરે, અથવા એ પ્રકારે પુરુષાર્થ સહજ પ્રગટ થાય. ચૈતન્યભેરીની જે સ્ફૂર્ણા છે એ રીતે પ્રગટ થાય. એ 305મો પ્રશ્ન થયો. 305મા પ્રશ્નમાં બહેનશ્રીએ ઓળખાણ અને ઓળખાણ પછીની જો પુરુષાર્થની અને પરિણામોની સ્થિતિ કેવી હોય છે એ વિષય પરિણામોનો પ્રેક્ટિકલ સાઈડનો એમણે લીધો છે. શબ્દો તો શબ્દો છે પણ પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે. એવો વિષય ગુરુદેવશ્રીના વચનામૃતમાં પરમાગમ સારમાં 304 નંબર મૂળ છે, એવો જ વિષય ગુરુદેવે લીધો છે. પરમાગમ સાર છે ને એમાંથી આપણે થોડું લઈએ. આમાં 305 આવ્યો છે, એક આગ્રહમાં કહે છે, એમાં 304 આવ્યો છે. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. શું કહે છે આ ભૂમિકામાં? પ્રયોગ આવે તો કેવો આવે? કે અંદરમાં મૂળમાંથી અંદરમાંથી પુરુષાર્થનો ઉપાડ આવે છે. ચૈતન્યગીરીની જેને સ્ફૂર્ણા કહે છે, ચૈતન્ય વિધિની સ્ફૂર્ણ શબ્દો વાપરો 236માં ગણો કરીને છે. અનુભવ પહેલાની વાત છે, 210 છે, 210માં છે. પહેલા શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. આ બધી જ્ઞાનની પર્યાય છે. શ્રદ્ધામાં એટલે પ્રતીતિ, વિશ્વાસ. જ્ઞાનમાં, રૂચિમાં એ વખતે ઉત્પન્ન થયેલી રૂચિ, શું ઓળખાણ વખતે, ઓળખાણ વખતે વિશ્વાસ આવ્યો, પ્રતીતિ આવી, જ્ઞાન આવ્યું, રૂચિ ઉત્પન્ન થઈ અને લક્ષ થઈ ગયું. એ પહેલાં આવી જવું જોઈએ ભાવભાષણના કાળમાં. તો એના ફળ સ્વરૂપે એના વીર્યના સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે. તો સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ઉત્પન્ન, અંદરથી જેમ ફુવારો છૂટે એમ એકદમ સ્ફુરાયમાન થઈને પુરુષાર્થ ઉત્પન્ન થાય, ઉછળીને આવે. આ સમ્યક પહેલાંની વાત છે, આ જ સમ્યક દર્શનનો ઉપાય છે. બીજો કોઈ ઉપાય જ નથી, બીજો કોઈ ઉપાય જ નથી. એ પણ એ રીતે જ વર્ણન કર્યું છે. એમાં સ્વભાવ સન્મુખી પૂર્ણ દેવી છે. ભાવભાષણ શબ્દ વાપરીને લખ્યું છે. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાષણ વધતું જાય છે, જેમ જેમ પ્રયોગે ચડે છે અને જેમ જેમ એ પ્રયોગથી સમજાય છે તેમ ભાવભાષણ આવતું જાય છે, અને તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે, અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે મોહ દર્શન મોહ શિથિલ થતો જાય છે, અનુભાગ તૂટતો જાય છે, અને જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં મોહનો સમૂહ નાશ પામે છે, ઉપશમી જાય છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. અહીંયા જ્યાં ભાવભાષણ થઈ ગયા પછી જે અંદરમાંથી પુરુષાર્થ ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા ઉપડી અને પ્રયોગ આગળ ચાલ્યો, ત્યારે મહિમાની અંદર પુરુષાર્થના ઉપાડ સહિત એવી રીતે આવે કે હું આવો મહાન પદાર્થ, ભાષો છે એવો, એને મહાનતા એટલી બધી ભાષે કે એ મહિમા અમાય નહીં એવો મહિમા આવે. એમ નિરાવલંબનપણે, નિરાવલંબન એટલે બધાનો અવલંબન આશ્રય હોય ત્યાં જવાની તૈયારી થઈ ગઈ, કેમ સ્વરૂપનું અવલંબન લેશે ને, એમ નિરાવલંબનપણે કોઈના આધાર વિના અધરથી એટલે એકલા સ્વરૂપના લક્ષ્ય, બાકી બધું કાંઈ નહીં, નીકળી ગયું ધૂન ચાલતા પરિણમનમાં વિચાર નહીં, સ્વરૂપ વિકલ્પ છે ને હજી એટલે વિચાર લીધો, ધૂન ચાલતા એવો રસ આવે સ્વરૂપ રસ એવો આવે, એવો ઘૂંટાય બહારમાં આવું ગૂંથે, ક્યાંય લાગે નહીં, ક્યાંય પરિણામ લાગે નહીં, ક્યાંય ઉપયોગ લાગે નહીં. એને વૈરાગ કીધો મેનશ્રી, હજુ વિકલ્પ તો છે પણ એમ જ લાગે કે આ હું એ સ્વરૂપના આશ્રયનો પુરુષાર્થ વાળો પ્રયત્ન છે. આ હું ભીંસ આવે, જે સ્વરૂપ જ્ઞાનમાં છે એના ઉપર આશ્રય થવાની પુરુષાર્થથી ભીંસ આવે, એમ ઘોલનનું જોર ચાલતું, એમ ઘૂંટાય, શું વિકલ્પ ન હોય પણ એ ઘૂંટાય, આ હું એમ ઘૂંટાતા જોર ચાલતા એ વિકલ્પો પણ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. નિર્વિકલ્પ તત્વ લક્ષમાં છે, આ નિર્વિકલ્પ તત્વ આ હું એમ થાય છે, એટલે એ ઘૂંટણ સ્વરૂપ આકારે થઈ જાય છે, ઘૂંટાતો ત્યારે વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થઈને અંદરમાં ઉતરી જાય છે. નિર્વિકલ્પ થવા પહેલાંની દશા આવી હોય છે. એમ આ 304માં એ વિષય ગુરુદેવે પણ પ્રકાશ્યો છે, લીધો છે આપણે 304. બસ 96 થી 31 ગુરુદેવશ્રીની જન્મજયંતિ, નિવાસીમી જન્મજયંતિનો અંક પ્રગટ થયેલો એમાંથી લીધેલું છે. બીજાને ત્રીજાની વાત ચાલે. પ્રથમ સંકેત માટે તો એવું છે કે પરિચય છે વગર તો ઓળખાણ નથી. અને 674 માં ત્રણ વાત લીધી, દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ એટલે કે લક્ષ્ય બંધાય પૂર્ણતાનો, એ દ્રઢ મુમુક્ષુતાનો અભ્યાસ મૂક્યા છે. પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરીએ એટલે અમલીકરણમાં આવે. લક્ષ્ય બંધાયા પછી જે વાત પોતાને લાગુ પડે એના અમલીકરણનો ઉત્સાહ આવે અને અંતરાત્મ વૃત્તિ થઈ એટલે અંતર્મુખ થવાની તીવ્ર વૃત્તિ થાય અને અંતર્મુખ થવાનો જે ઉપાય છે, રીત છે, વિધિ છે એની ખોજ ચાલે, વૃત્તિ એની ખોજ કરતી હોય ત્યારે જ્ઞાની પુરુષની અંતર્મુખ થયેલી વૃત્તિનું દર્શન થવાની યોગ્યતા ઊભી થાય છે. અને પ્રત્યક્ષ યોગે જ, પરોક્ષ જ્ઞાનીનો કદી ઓળખાણ નથી, પ્રત્યક્ષ યોગે મારો કોઈ મત નહીં, મારો કોઈ સ્વચ્છંદ નહીં, એટલું એમની આજ્ઞા એ ચાલુ છે. આજ્ઞા રુચિ ઉત્પન્ન થઈ 751 પ્રમાણે વચનની પ્રતીતિ, આજ્ઞા રુચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ અને પરમેશ્વર બુદ્ધિ ત્યાં આવે. હું તરી દઈશ, હવે હું અહીંથી તરી દઈશ, પરમેશ્વર બુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે પહેલું સંકેત આવે છે. પહેલા સંકેતની તૈયારી કરવી પડે તો ગર્ભમાં બીજું સંકેત આવે, પછી બીજું જન્મ, પછી ગર્ભમાં ત્રીજું આવે એટલે ત્રીજાનો જન્મ થાય. ત્રણસો ને છ સાધક અને જિજ્ઞાસા વાળા માટે માર્ગ એક જ છે, સમાધાન. સાધક એટલે જ્ઞાની અને જિજ્ઞાસા વાળા એટલે મુમુક્ષુ, એને માટે એક જ માર્ગ છે. માર્ગ તો અનુભવ પદ્ધતિનો એક જ છે, અનુભવ પ્રધાન માર્ગ છે, પુરુષાર્થ પ્રધાન માર્ગ છે. માર્ગ તો એક જ છે, સમાધાન. સાધકને માટે અને જિજ્ઞાસુને માટે એક જ માર્ગ છે. જિજ્ઞાસુએ પણ ધ્યેય એક રાખવાનો છે, જિજ્ઞાસુએ પણ એક જ ધ્યેય રાખવાનો, જિજ્ઞાસુએ પણ ધ્યેય એક રાખવાનો. આત્માર્થીને ધ્યેય એક જ હોવું જોઈએ કે કેવી રીતે સમ્યક દર્શન પ્રગટ થાય, ધ્યેય એટલે લક્ષણ, કેવી રીતે મોક્ષ માર્ગમાં પહોંચાય એવું એનું અંદરમાં બરાબર લક્ષ્ય હોવું જોઈએ. અથવા આત્માર્થીને આત્માનું એક જ પ્રયોજન હોવું જોઈએ, અર્થ નામ પ્રયોજન. અર્થનો અર્થ શું થાય છે? પ્રયોજન. પરમાર્થનો અર્થ છે પરમ વત્તા અર્થ, એનું નામ પરમાર્થ. અર્થ નામ પ્રયોજન. પરમ પ્રયોજન છે તે પરમાર્થ છે. પરમ પ્રયોજન શું છે? આત્મકલ્યાણ. આ પરમ એટલે એક માત્ર, બાકી કોઈ પ્રયોજન નહીં. એવું જેને પ્રયોજન છે આત્માર્થનો તેને આત્માર્થી કહીએ. લૌકિકમાં પણ એમ છે, વિદ્યાનું પ્રયોજન છે તેને વિદ્યાર્થી કહીએ છીએ, ધનનું પ્રયોજન છે તેને ધનાર્થી કહીએ છીએ, એમ આત્મકલ્યાણનું પ્રયોજન છે તેને આત્માર્થી કહીએ છીએ. સમ્યક દર્શન કેમ થાય અથવા આત્મકલ્યાણ કેમ થાય? એ એક જ ધ્યેય અથવા પ્રયોજન હોવું જોઈએ. ધ્યેય એટલે એમનું પૂર્ણતાનું ધ્યેય એમ નથી લેવો, પ્રયોજનનો વિષયમાં ધ્યેય શબ્દનો પ્રયોગ છે. સમ્યક દ્રષ્ટિને આત્માનો આશ્રય હોય તે મને કેમ પ્રગટ થાય, એવો આશ્રય હું કેમ લઉં? સમ્યક દ્રષ્ટિને આત્માનો આશ્રય હોય, તો બે પ્રશ્નો 5 અને 6 અનુસંધાનમાં છે. એમાં આશ્રયનો વિષય હજી ચાલુ થયો, ચાલે છે. શું કે જ્ઞાનીને આત્માનો આશ્રય હોય તો એવો, એવી દશા, એ પ્રકારની દશા, તે એટલે તે પ્રકારની દશા મને કેમ પ્રગટ થાય? એવી જેની જિજ્ઞાસા છે એને જિજ્ઞાસુ કહેવામાં આવે છે, એવી જેની ભાવના છે એને જિજ્ઞાસુ કહેવામાં આવે છે. એ જિજ્ઞાસામાં ભાવના છે એટલે એને જિજ્ઞાસુ પણ કહીએ અને એને ભાવના પણ કહીએ. તે પ્રકાર મને કેમ પ્રગટ થાય એવી જાતની ભાવના અર્થાત જિજ્ઞાસા કરે, જો લીધું છે એમણે એક અર્થમાં લીધું છે, તેવી જાતની ભાવના હાઇફન કર્યો છે એટલે એક અર્થ છે, ભાવના અથવા ડેશ છે, અથવાના અર્થમાં છે, અધરવર્ડના અર્થમાં છે. એવી જાતની ભાવના કરે અથવા એવી જાતની જિજ્ઞાસા કરે. બધાને એક જ માર્ગે જવાનું છે, આ એક જ માર્ગ છે બધા માટે. કાયદો ક્યાંય બદલાતો નથી, કાયદો બધાને માટે એક જ છે, કાયદામાં કોઈ ફેરફાર હોઈ શકે. બધાને એક જ માર્ગે જવાનું છે, જિજ્ઞાસુને પણ તે જ કરવાનું છે કે ભવનો અભાવ કેમ થાય. બીજા શબ્દોમાં છે, ભવનો અભાવ એ નાસ્તી થઈ લીધો, દોષનો અભાવ, ભવનો અભાવ, પરિભ્રમણનો અભાવ કેમ થાય અથવા આત્મકલ્યાણ કેમ થાય, એ બધું એક અર્થમાં છે, જુદો જુદો અર્થ નથી, શબ્દો જુદા જુદા છે. મારા દોષો કેમ મટે એવી જે જિજ્ઞાસા, એટલે કે મારું આત્મકલ્યાણ કેમ થાય, બે એક જ વાત છે. સમ્યક દર્શન કેમ થાય એ પણ એક જ વાત છે, આત્મકલ્યાણ કેમ થાય એ બધી એક જ વાત છે. તે ન થાય ત્યાં સુધી અશુભ ભાવથી બચવા માટે શુભ ભાવમાં દેવ શાસ્ત્ર ગુરુની મહિમા લાવે અથવા આવે, શાસ્ત્રનો અભ્યાસ કરે, પણ જે એક જ રાખે કે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય. એ ત્રણ ન થાય ત્યાં સુધી અશુભથી બચવા શુભ ભાવમાં આવે છે, એક સહજ પ્રકારે, કેમ કે અશુભમાં મલિનતા વધારે છે, શુભ કરતાં અશુભમાં મલિનતા છે, તો બે મલિન ભાવ, પણ શુભ કરતાં અશુભમાં મલિનતા વધારે છે, એટલે એનાથી બચવા જ્ઞાનીને અને મુમુક્ષુને બંનેને એ પ્રકાર જ છે. હા, એટલે તમે શું કે શુભ ભાવના અનેક પ્રકાર છે, એમાં લૌકિક ભાવો પણ છે શુભ ભાવમાં, જેમ કે કોઈને એમ થાય કે તરસાને પાણીમાં મળે એના માટે પરબ બાંધો, કૂવો ખોદાવો, ગરીબોને ધન આપો, કોઈ ગરીબ વસ્ત્રો આપો, કે ખાવા પીવાનું અનાજ આપો, કે દવા આપો, દવાખાનું ખોલાવો, શું ધર્મશાળા બંધાવો, આ બધા શુભ ભાવ છે. પછી શુભ ભાવમાં બીજું ક્રિયાકાંડની પણ વાત આવે, ઉપવાસ કરો, નિયમ લ્યો, વ્રત લ્યો, સંયમ પાળો, આમ કરો, આમ કરો, શું એ પણ શુભ ભાવમાં આવે છે. એમ અનેક પ્રકારના શુભ ભાવની વાત નથી કરી અમે, દેવ ગુરુ શાસ્ત્રની વાત લીધી છે. દેવ શાસ્ત્ર ગુરુની મહિમા કયો, દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ કયો, હવે એમ કેમ લીધું, ઓલું ન લીધું શુભ ભાવમાં, તો એનો પ્રકાર એમ છે, એના એનો ભેદ એવો છે કે અહીંયા દર્શન મોહને ઘટાડવાની લાઈન ચાલે છે, ચારિત્ર મોહને ઘટાડવાની લાઈન નથી ચાલતી, ઓલા બધા ચારિત્ર મોહને મંદ થવાના શુભ ભાવ છે, આમાં ચારિત્રમાં મંદ થાય છે, પણ એની સાથે દર્શનમાં મંદ થાય એવું કનેક્શન યોજના ગોઠવેલી છે. કેમ કે દેવ છે એ નિર્મોહી આત્મા છે, ગુરુ છે એ પણ નિર્મોહી આત્મા છે, બંને મોહને તોડ્યો છે. અને શાસ્ત્ર એ બેનો જ ઉપદેશ ગાય, બંનેના ઉપદેશને જ શાસ્ત્ર કહે છે. દેવગુરુના ઉપદેશને જ શાસ્ત્ર કહે છે, ને એ પણ મોહ તોડવાની વાત કરે છે. અને પોતાને પણ દર્શન મોહ તોડવો છે, એટલે શુભભાવ પણ એ પ્રકારના કરે છે જેમાં દર્શન મોહ મંદ થાય. દેવ શાસ્ત્ર શાસ્ત્ર ગુરુની સમજણપૂર્વકની ભક્તિ, યથાર્થ સમજણપૂર્વકની ભક્તિ, મહિમા, ઉપકાર, બુદ્ધિ, એ બધામાં દર્શન મોહને ગળવાનું કારણ બને છે. એમાં જ્ઞાનની પ્રધાનતા છે. પણ આપણે એવો દાખલો લઈએ કે એક જીવ ઓક સંજ્ઞામાં કુદેવને માને છે, એ જ જીવ કોઈ કારણસર કુદેવને માનતો મટીને સુદેવને માનતો થયો, કોઈ સંગ ફેર થયો માનો, અને કોઈ સંગત ફેર થઈ ગઈ, અને કોઈ સુદેવને માનતા હોય એ માનો સંગતિ થઈ ગઈ, તો એની પાછળ પાછળ એ કુદેવને માનતો હતો અને ત્યાં અર્પણતા કરતો હતો, અહીંયાથી બંધ કરી દીધું એને અને અહીંયા અર્પણતા કરવા માંડ્યો. એમ દેરાસર બંધાવું છું, મારા પણ લાખ રૂપિયા લખો. તો એને જે ઓગ સંજ્ઞાએ જે શુભભાવ કુદેવને એમને આસને માન્યતામાં થતો હતો, ઓગ સંજ્ઞાએ અહીંયા દેવગુરુ શાસ્ત્ર ભલે સાચા છે તો એનું ફળ પણ બીજું છે. ત્યાં દર્શનમાં ઘટે છે અજાણપણે, પછી એ દર્શનમાં તીવ્ર થતા વાર ન લાગે, પણ એક વાર તો એનું દર્શનમાં ઘટે છે. ઓલા કરતા તો ઘટે છે, કુદેવને માનતી વખતે જે એનું દર્શનમાંની ડિગ્રી હતી અને ત્યાંથી ફરીને અહીંયા આવ્યો ત્યારે એની ડિગ્રીમાં ફેર પડી ગયો. પ્રયોજન સિદ્ધમાં પહેલો બોલા આ લેખક છે, સૌથી પહેલો બોલા કે ત્યાંથી ટ્રેક એને થોડી બદલી, ઓગે ઓગે પણ ટ્રેક બદલી. શું પછી ટ્રેક બદલતા એને ઓળખાણ થવાનો પ્રસંગ આવશે? પણ ટ્રેક જ ન બદલી હોય તો ઓળખાણ થવાનો પ્રસંગ નથી. એટલે ત્યાં દર્શન મોહનો અનુભાગ ઘટવાનો પ્રકાર બને છે, ભલે અયથાર્થ પણ એવો સંજ્ઞા છે એટલે યથાર્થપણે નથી. યથાર્થપણે તો વેદનામાં આવે ત્યારથી જ યથાર્થતા શરૂ થાય છે, કે પહેલાં દર્શન મોહના પ્રકાર અનેક વાર વધ્યાને ઘેટા વધ્યાને ઘેટા થયા જ કર્યા છે. ક્યારેક ઘીટું, ક્યારેક બીજું, ક્યારેક ઘીટું, ક્યારેક બીજું, પોતાનું ભાન નથી ક્યારે બીજું ક્યારે ઘીટું, પણ આવું બને છે ખરું. એવો પ્રકાર એક કૃપાળુ દેવે એક પત્રમાં લીધો છે કે સામાન્યપણે જગતના જીવો કોઈને કોઈ ધાર્મિક વ્યક્તિ અથવા ગુરુ હોય છે એને માને છે ત્યારે એ અપેક્ષા બુદ્ધિએ માને છે કે આના આને માનવાથી કંઈક મને એવું ફળ મળે કે જેથી મારી પ્રતિકૂળતાઓ ન રહે, એ કંઈક ચમત્કાર કરે અને મારી અનુકૂળતાઓ બની રહે અથવા ચાલુ રહે અથવા પ્રતિકૂળતાઓ ન આવે, ન હોય તો ચાલી જાય. આ બધો પ્રકાર અપેક્ષાવૃત્તિમાં હોય છે જગતના જીવનમાં. એવી જ અપેક્ષાવૃત્તિ કોઈ સત્પુરુષ પ્રત્યે રહે તો એનું ફળ બીજું છે, કેમકે ત્યાં પેલો અજ્ઞાની જીવ છે, જે કુગુરુ છે એ તો અજ્ઞાની જીવ છે અને અહીંયા જ્ઞાની છે. ભલે ખરેખર તો જ્ઞાની જ્ઞાનીને માન્યતા માનતા આવી અપેક્ષા વૃત્તિ રહેવી ન જોઈએ, પણ ઓક સંજ્ઞામાં એનાથી થઈ જાય છે, જે તો એને ટ્રેક જ બદલી છે. જે કુગુરુને માનતો હતો એ સત્પુરુષ જ્ઞાન સમજતા આવ્યો છે કોઈ કારણસર, કોઈ પ્રારબ્ધ યોગે, કોઈ સંગતિ મળી, કોઈ કારણસર. અને ઓલી અપેક્ષા વૃત્તિ હજીની ગઈ નથી, અને એ સત્પુરુષ પ્રત્યે અર્પણતા કરે છે તો પણ એનું ફળ બીજું છે એમ પોતે લીખે છે. ઉપાય જ નથી એટલે જ્ઞાનીને ખબર છે કે આ બિચારો જગતના પદાર્થોની અપેક્ષા વૃત્તિમાં આધાર બુદ્ધિમાં ઊભો છે એટલે મારી પાસે આવીને પણ એ જ કરે છે. પણ જ્ઞાની એને એવો સમજે છે એટલે એ એની એને છોડાવશે અને એવી રીતે છોડાવશે કે એને ખબર એ નહીં પડે કે હું કેવી રીતે અહીંયાથી છૂટી ગયો. તો બાપુ એવું જ થયું છે એને આ કરુણા જ છે નિષ્કારણ કરુણા. પણ આને ટ્રેક બદલી તો એ અવસર આવ્યો ને નીચરી અવસર ક્યાંથી આવે છે એટલે એમાં એક પત્રમાં લખ્યું છે તો એનું ફળ બીજું છે તો એનું ફળ પણ બીજું છે ઓલા કરતા બીજું જ આવવાનું છે. જો કે તે પ્રકાર ઈચ્છનીય નથી તો પણ બેના ફળમાં ફેર છે એ વાત એમણે પોઈન્ટ આઉટ કરી છે. શું કે છે કે સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી એટલે શુદ્ધ પરિણામ પ્રગટ ન થાય ત્યાં સુધી શુભાશુભ પરિણામ ચાલવાના અનિવાર્યપણે ચાલવાના. તો ત્યાં વિવેક શું કરવાનો કે અશુભથી બચવા શુભમાં આવે એમાં પણ વિવેક શું કરવાનો કે દેવગુરુ શાસ્ત્ર રાસ્ત્ર પરિણામ લેવાના બીજા શુભ ભાવના પરિણામ નહીં લેવાના. શાસ્ત્રોનો અભ્યાસ કરે એમાં દેવ શાસ્ત્ર ગુરુમાં અહીં આવી ગયું શાસ્ત્રોનો અભ્યાસ કરે પણ ધ્યેય અથવા લક્ષ્ય એક જ રાખે કે સમ્યક દર્શન અથવા શુદ્ધતા કેમ પ્રગટ થાય. શુભાશુભ કરવાનો ઈરાદો નથી પણ પ્રગટ ન થાય ત્યાં સુધી અનિવાર્યપણે આવ્યા વિના રહેશે નહીં. મલિનતા ન વધે તેટલા માટે શુભમાં ન જાય એમ કહેવું છે. ઘણી એવી વાતો લખી છે અને એ વાત જે ઉમદાથી આવી છે એ હરિભદ્રાચાર્યના આત્માની યોગ્યતાને જરૂર સૂચવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં બહુ જૂના આચાર્ય થયા પ્રારંભમાં હરિભદ્રાચાર્ય થયા છે અને એ જીવ કોઈ જુદા પ્રકારનો છે એમ સ્પષ્ટ લાગે છે. એમનો ગ્રંથ વાંચતા યોગ દ્રષ્ટિ સમૂહ હમણાં જોયો અડધો પણ જોયો પૂરો નથી જોયો પણ સત્શાસ્ત્રના લિસ્ટમાં એનું નામ છે એટલે કલકત્તા 6-5 મહિના પહેલાં તો ત્યારે વિચાર આવ્યો તો દુરુભાઈ કે મારી પાસે છે એમની આપ્યો હતો ગ્રંથ છેલ્લા થોડા મહિનામાં એવું જાણું તો ભરે એમણે એ વાત લીધી છે કે કેટલાક અન્ય મતની અંદર પણ એવા ભક્તો થયા છે કે જેણે પોતાના કલ્પિત ઈશ્વરને નિષ્કામપણે ભજ્યા છે અને એ નિષ્કામ ભક્તિમાં નરસિંહ મહેતા અને મીરાબાઈના નામ છે. એ લોકોની સકામ ભક્તિ નહોતી મીરાબાઈની સકામ ભક્તિ નહોતી કેમકે એ તો રાજરાણી હતી એને કઈ ચીજ વસ્તુનો ખૂટો ન કોઈ તૂટો નહોતો. કોઈ રાજાની દીકરી હતી અને બીજા રાજાને ત્યાં પરણાવી હતી તો એને તો કાંઈ તકલીફ નહોતી કાંઈ. પણ હવે એની એ કોઈ માર્ગાનુસારી જીવ એવો હતો કે ઈશ્વર ભજનમાં લાગી ગયો અને નિષ્કામ ભાવે લાગી ગયો. શું કોઈ માર્ગાનુસારી મારું કેમ કે જીનેન્દ્ર પરમાત્માની યથાર્થ ભક્તિ એ નિષ્કામ ભક્તિ હોય છે. શું એમને લીધે છે બહુ સૂક્ષ્મતાથી વાતને પકડી છે એમને કે જીનેન્દ્ર પરમાત્મા છે એ વિતરાગી પરમાત્મા છે અને જગતના કોઈ પણ જીવો પ્રત્યે એમને રાગદ્વેષ નહીં હોવાથી કોઈની કામના પૂર્તિ કરવાનો એમને કોઈ ડ્યુટી ફરજ કે વિકલ્પ કે ભાવ કે કાંઈ હોતો નથી. એ તો પોતે હંમેશા ધ્યાનસ્થ અવસ્થામાં જ બિરાજે છે. એટલે એના સાચા ભક્ત નિષ્કામ હોય છે. તો નિષ્કામતા નો પોઈન્ટ એમણે પકડ્યો કે આ ભલે કોઈ ઈશ્વર હોય, ઈશ્વર કરતા તરીકે માનતા હોય, ભાઈ જગતનું સંચાલન એ કરે છે અને એ કરે એ બધું વ્યાજબી છે, કેમ કે એના જ્ઞાન પછી આપણે શું સમજીએ? આપણે હજી એને સમજી શકતા નથી તો એના જ્ઞાનને શું સમજીએ? માટે આપણે તો કોઈ પણ આપણે જગતની પદાર્થની કોઈ વાંછા નથી. આપણે તો એવા પુરુષની ભક્તિ કરો ને જે સર્વોત્કૃષ્ટ હોય એવા પુરુષની ભક્તિ કરો ને. શું તો નિષ્કામ ભાવે જે ભક્તિ કરે છે એની ભાવની નિષ્કામતાને અને આ ભાવની નિષ્કામતાને એમને પેરેલલ સાઈડમાં લીધી છે અને એમાંથી તત્વ કાઢ્યું છે એમણે, બહુ સરસ કાઢ્યું છે. એ જીવ માર્ગાનુસારી હોય છે, એંગલ મળો માર્ગ ને પામશે. દુઃખ લાગ્યું ગમે તે પ્રકાર હોય. નરસિંહ મહેતા નિર્ધન હતા, કઈ સમજ નથી. એને શું છે, એને એનો પરમેશ્વર એવો જોયો છે, એવો એને કલ્પ્યો છે કે મારે એની ભક્તિ સિવાય મારે કઈ જોતું નથી. આ જગતની અનુકૂળતા પ્રતિકૂળતા એની ભક્તિ પાસે કાંઈ નથી, બસ મારે એની ભક્તિ સિવાય કાંઈ નહીં જોવું. નિષ્કામ ભક્તિમાં આવે છે એ નિષ્કામતાનું ફળ પવિત્રતા છે. એમણે કાઢ્યું છે શું એમાંથી, એ વિચારે જેવો પોઈન્ટ છે એટલો છે કે એ નિષ્કામતામાં પવિત્રતા છે અને સકામતામાં મલિનતા છે. આ સિદ્ધાંત કાઢ્યો છે અને એ વાત કૃપાળુ દેવે 212 નંબરના પત્રમાં લીધી છે કે આ જીવને સત્પુરુષનો યોગ થવા છતાં પૂર્વે સત્પુરુષ નહીં ઓળખાવાનું કારણ સકામ બુદ્ધિએ સંગત કર્યો છે, સત્સંગ કર્યો છે અને દ્રષ્ટિમાં મલિનતા રહી છે. અહીંયા શબ્દ એ વાપર્યો છે, દ્રષ્ટિમાં મલિનતા રહી છે કે એની દૃષ્ટિ ત્યાં જ રહે છે જ્યાં એને કામના છે ત્યાં. મને આ મળે તો હું એમનો આમને ભક્તિ કરું છું, આમનો સંગ કરું છું, સત્સંગ કરું છું, મને આ મળે, મને આ મળે, મને આ મળે, એ દ્રષ્ટિ મલિન રહી છે. એટલે સકામતામાં મલિનતા છે અને નિષ્કામતામાં પવિત્રતા છે એ વાત હરિભદ્રાચાર્ય બહુ સારી રીતે ચર્ચી છે ત્યાં. એક સરસ એમણે વાત પેરેલલ લીધી છે કે આવો કોઈ ભક્ત છે, ઈશ્વર કરતાનો ભક્ત છે, અન્ય મતે છે માનો, અને કોઈ જૈન હોય તો ઓલો પણ એના પરમાત્માને તો ત્રિકાળ વેદતાને સર્વજ્ઞ જ માને છે, ખબર નથી સર્વજ્ઞ પણ શું છે. એમ કોઈ જૈન સંપ્રદાયમાં છે પણ જૈન જૈનેશ્વરના સ્વરૂપને ઓળખતો નથી, છતાં સર્વજ્ઞ સર્વજ્ઞ શબ્દ છે ત્યાં અને સર્વજ્ઞ પણ એનું માને છે, ઓળખાણ નથી તો એ તો. અને સર્વજ્ઞને ઓળખાણ વગર પણ એ નિષ્કામ ભાવે સર્વજ્ઞની ભક્તિ કરે છે અને ઓલો પણ નિષ્કામ ભાવે એના સર્વજ્ઞની ભક્તિ કરે છે. નામ જુદા જુદા છે, વ્યક્તિ જુદી જુદી છે, બે સરખા થયા કે ન થયા તો કે થયા, એવી રીતે લીધું છે. આ જૈન કહેવાય છે, આ બધા જૈન નથી કહેવાતો પણ બંનેની એક જ ટ્રેક છે. પેલો પણ ઓક સંજ્ઞા એ પોતાના સર્વજ્ઞને નિષ્કામ ભાવે ભજે છે, આ પણ ઓક સંજ્ઞા એ પોતાના સર્વજ્ઞને નિષ્કામ ભાવે ભજે છે. તો બંનેની લાઈન સરખી છે, હે ઓળખાણ બંને એ કઈ નથી, નિષ્કામતા બંનેને છે, નિષ્કામતાનું ફળ છે એમ કહેવું છે. તો એ જીવોને માર્ગાનુસારીમાં લઈ ગયા છે, માર્ગને અનુસરનારા છે. કેમ કે નિષ્કામતા છે એ માર્ગ છે, જે સન્માર્ગ છે એનું એક મહત્વપૂર્ણ પાસું નિષ્કામતા છે અને બંને એને બંનેનું ફળ પવિત્રતા છે. બંને પર પવિત્ર પરિણામો છે, મલિન પરિણામો નથી એમાં અને મોક્ષ માર્ગ પવિત્ર છે. માટે પવિત્રતાને અનુસંધાન કરનારી પવિત્રતા છે, સમ્યક પવિત્રતાનું અનુસંધાન કરનારી પવિત્રતા એને એને માર્ગાનુસારીમાં લઈ ગયા છે. બહુ ઊંડી વિચારણાથી તત્વને વિચાર્યું છે. એ પવિત્રતાના તત્વને, નિષ્કામતાના તત્વને બહુ ઊંડેથી લીધું છે. એટલે એમાંથી તાત્પર્ય એ નીકળે છે કે મુમુક્ષુ જીવને નિષ્કામતા તો હોવી જ જોઈએ, અપેક્ષા વૃત્તિ આવવી જ ન જોઈએ, નહીતર ઉદાસીનતાને વૈરાગ્ય નહીં રહે. ભલે ગમે એટલો ત્યાગ કર્યો હશે તો એટલે મહત્વપૂર્ણ પાસું છે, મોક્ષ માર્ગનું બહુ મહત્વપૂર્ણ પાસું છે. અને એનો છેડો ઠેઠ આવી રીતે અન્યમતીના નરસિંહ મહેતા ને મીરાબાઈ સુધી જાય છે, કબીર સુધી જાય છે, ભુજા ભગત સુધી જાય છે. અવ્યક્તપણે સ્વભાવનું અવલંબન છે, અવ્યક્તપણે સ્વભાવનું અવલંબન છે. એટલે એ પોઈન્ટ પકડ્યો છે જ્ઞાનીઓએ, આ બરાબર આવ્યો લાઈનમાં, આ બરાબર લાઈનમાં આવ્યો એમ બોલું છે. અને 187માં તો કૃપાળુ દેવે એવા જીવોને ભક્તિ કરી છે પોતે, અમને તો એની ચરણ સેવા કરવાનું મન થાય છે. એની ટ્રેક બદલેલી જોઈને પોતે એમ કહે છે નાની થઈને કે અમને તો એની ચરણ સેવા કરવાનું મન થાય છે. કેટલો હાઈલી રિસ્પોન્સ આપે છે એ વાતને, એ મુદ્દાને કેટલો જબરજસ્ત રિસ્પોન્સ આપે છે, એટલું વિચારવા જેવું છે. બહુ એનું એપ્રિસિએશન બહુ હાઈલી કર્યું છે હરિભદ્રાચાર્ય, કર્યું છે એવું કૃપાળુ દેવે કર્યું છે, અને તે યોગ્ય છે. એવી રીતે વાતને લીધી છે. આમ તો સંપ્રદાયની અપેક્ષાએ તો નિગ્રંથ ગુરુને જ ગુરુ ગણાય, બાકી પોતાને સત્પુરુષથી લાભ થાય તો એ નિગ્રંથ ગુરુ અને દેહ કરતા પરમ ગુરુ અને પરમ પરમેશ્વરી થઈ જાય છે. સુભાનીજીએ કહ્યું કે ગુરુદેવ તો મારા માટે અનંત તીર્થંકરથી પણ અધિક છે. વાત એવી છે, આગમની અપેક્ષા જુદી છે, અધ્યાત્મની અપેક્ષા જુદી છે. સર સકામતા કા નિષેધ હૈ કિસકે બે પ્રતિ હો, સકામતા કા નિષેધ હૈ. સકામતા એટલે વ્યાપાર, દુકાનદારી ચાલુ થઈ ગઈ, આટલું દઉં આટલું લઉં, આટલું દઉં આટલું લઉં, પૈસા દઉં ને માલ લઉં, માલ વેચીને પૈસા લઉં, થઈ ગયો વેપાર. બસ સકામતામાં બચવાનું, કુટુંબ શરીર માન આબરૂ બધું આવી જાય છે, મને માન મળે, મને સ્થાન મળે, હું આગળ પડતો ગણા, બધું એમ આવી જાય છે, બધી સકામતામાં. એક આત્મકલ્યાણ સિવાય બીજું કઈ નહીં જોઈએ. આ કાળમાં ઘરના સભ્યો મુમુક્ષ હોવા એ તો બહુ મોટા પુણ્યની વાત છે, લગભગ એવું મળવું મુશ્કેલ છે. અને એવું હોય તો એને ઘરના સભ્યો તરીકે ન જોવા, એને મુમુક્ષની દ્રષ્ટિએ જોવા, નહીતર મોટી ભૂલ થશે. જો ઘરના સભ્ય તરીકે જોશો તો મોટી ભૂલ પડી જશે, તો પછી વાત્સલ્ય નહીં રહે. પહેલો અવગુણી ઊભો થશે કે વાત્સલ્ય નહીં રહે, અને કૌટુંબિક રાગ રહેશે. અને એ તો બધા સંસારીઓને હોય જ છે, એમ આ જીવે હું નવીન કર્યું, અને એની અંદર રાગની બીજી સિક્કાની બીજી બાજુ દ્વેષ ઊભો જ છે કે જરાક પ્રતિકૂળ પડ્યું કે છટકું કમાન છટકશે, સીધી દ્વેષ આવીને સ્થાન લઈ લેશે એનું. કેમ કે તો બે મોહના સંતાન છે, અહીંયા તો મુમુક્ષુ છે એમાં મોહ કરવાનો પ્રશ્ન નથી રહેતો. થઈ જ જાય. હા, ગડબડ બધી થવાની અહીં સુધી રાખી. ત્રણસો પાંચ નો આશય લઈ લઈએ. બીજા જુદો જુદો પોઈન્ટ ચર્ચો છે ને આમાં. જીવ પરદ્રવ્યનો આશ્રય કરે છે, જેનું ફળ સંસાર છે. તેથી સ્વરૂપ આશ્રયનો ઉપદેશ છે. મુમુક્ષુ જીવે પણ પરાશ્રય છોડીને સ્વાશ્રય થાય તેવી ભાવના, તેવી જિજ્ઞાસા અને તેવા જ પ્રયત્નમાં રહેવું ઘટે એવો અહીંયા આશય છે. અહીંયા વાત આ છે, બીજા સંકેત બીજી વાત પૂરી થઈ ગઈ છે.